એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે ગ્રંથસારમાં આપણે એક એવા નામની ચર્ચા કરીશું જે એમ કહીએ કે અમેરિકન ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. જબરદસ્ત સંપત્તિ, ઉદ્યોગ અને હા, વિવાદો પણ,
અને સાથે સાથે પરોપકાર પણ.
બરાબર. આપણે વાત કરી રહ્યા છીએ જ્હોન ડેવિસન રોકફેલર સિનિયરની.
હા, અને આપણી આ ઊંડાણપૂર્વકની વાતચીતનો આધાર છે રોન ચેર્નોનું ખૂબ જ જાણીતું પુસ્તક ટાઇટન, ધ લાઇફ ઓફ જ્હોન ડી રોકફેલર સિનિયર. ચેર્નોએ એમના જીવનના ઘણા બધા પાસાઓને, એમની જટિલતાઓને બખૂબી પકડી છે.
એમ તો એ વિશ્વના પહેલા અબજોપતિ, સ્ટાન્ડર્ડ ઓઇલ જેવી મહાકાય કંપનીના સ્થાપક.
હમ, પણ એટલું જ નહીં.
હા, એ જ. આધુનિક પરોપકારના પિતામહ તરીકે પણ ઓળખાય છે. આ જ તો વાત છે ને, એક તરફ જુઓ તો કઠોર ઉદ્યોગપતિ જે હરીફોને છોડે નહીં,
અને બીજી તરફ એટલા જ મોટા દાનવીર, વ્યવસ્થિત દાનવીર.
આ જ વિરોધાભાસ, આ દ્વંદ્વ એમના જીવનને આજે પણ આટલું રસપ્રદ બનાવે છે નહીં?
ચોક્કસપણે. ચેરનો પણ એ જ કહે છે કે રોકફેલરને ખાલી સારા કે ખરાબ, હીરો કે વિલન એવા ખાનામાં નાખી દેવા એ ઉતાવળ ગણાય. એમણે અમેરિકન ઉદ્યોગ અને પરોપકાર બંનેને એમ કહીએ કે હંમેશ માટે બદલી નાખ્યા.
અને એમની વાર્તા આજે પણ મૂડીવાદ, પૈસા, શક્તિ, એની જવાબદારી, આ બધા વિશે મૂળભૂત સવાલો ઊભા કરે છે.
હા, તો ચાલો એમના જીવનની આ સફરને થોડી નજીકથી જોઈએ, શરૂઆતથી.
હા, શરૂ કરીએ એમના બાળપણથી, એમના ઘડતરના વર્ષોથી. નામ સાંભળીને લાગે કે કોઈ સોનાની ચમચી લઈને જન્મ્યા હશે, પણ શું એવું હતું?
ના ના, બિલકુલ નહીં. ખરેખર તો એમનું બાળપણ જ એમના વ્યક્તિત્વના મૂળમાં રહેલા વિરોધાભાસોનો પાયો નાખે છે. એમના પિતા વિલિયમ રોકફેલર,
પેલું નામ હતું ને ડેવિલ બેલ,
એ દૂર જ રહે. એમની આ ગેરહાજરી અને પેલી શંકાસ્પદ પ્રતિષ્ઠા, એના કારણે યુવાન જ્હોનમાં સન્માન અને ખાસ તો આર્થિક સુરક્ષા માટે એક તીવ્ર ઈચ્છા જન્મી.
એક પ્રકારની અસ્થિરતા જોઈ એમણે.
બરાબર. પણ બીજી તરફ એમના માતા એલિઝા, એ બિલકુલ અલગ.
કેવા હતા એ?
ખૂબ જ ધાર્મિક, બેપ્ટિસ્ટ હતા અને અત્યંત શિસ્તબદ્ધ, કરકસરવાળા, મહેનતુ. જ્હોનને એમની પાસે જ આ વ્યવસ્થા, કરકસર અને સખત મહેનતનું મહત્વ શીખવા મળ્યું. દરેક પૈસાનો હિસાબ રાખવાનું શીખવા મળ્યું.
એટલે આ બે છેડાના પ્રભાવ ભેગા થયા. પિતા તરફથી કદાચ થોડી દુનિયાદારી,
હા, કદાચ વાટાઘાટની કળા, લોકોને પારખવાની શક્તિ, અને માતા તરફથી નૈતિકતા, શિસ્ત, વ્યવસ્થા. આ બંને મળીને એમનું વ્યક્તિત્વ ઘડાયું.
એવું પણ સાંભળ્યું છે કે હિસાબ રાખવામાં બહુ જ ચોક્કસ હતા નાનપણથી જ.
ઓહો, ખૂબ જ. 16 વર્ષની ઉંમરે તો મદદનીશ બુકકીપર તરીકે કામે લાગી ગયેલા, અને એ કામ એમને બહુ ગમતું. એમણે પોતાની પહેલી અંગત ખાતાવહી બનાવી, નામ આપ્યું લેજર એ.
લેજર એ?
હા, અને એને કોઈ પવિત્ર ચોપડીની જેમ સાચવતા, પાઈ પાઈનો હિસાબ એમાં લખેલો હોય. આ જ બતાવે છે કે એમનામાં વ્યવસ્થા અને ચોકસાઈ માટે કેવો લગાવ હતો નાનપણથી જ.
તો અહીંથી શરૂ થઈ એમના ઉદયની કહાણી. ક્લીવલેન્ડ તેલ ઉદ્યોગ, એ સમયે માહોલ કેવો હતો?
એ સિવિલ વોર પછીનો સમય હતો. અમેરિકા બદલાઈ રહ્યું હતું. ક્લીવલેન્ડ ધમધમતું શહેર બની રહ્યું હતું, અને નજીકમાં જ પેન્સિલ્વેનિયામાં તેલ મળ્યું હતું. આખો તેલ ઉદ્યોગ ત્યારે નવો હતો ભાઈ.
એટલે બધું અસ્તવ્યસ્ત.
હા, જબરદસ્ત અંધાધૂંધી, સટ્ટાબાજી બહુ ચાલતી. મોટાભાગના લોકો જમીનમાંથી તેલ કાઢવા પાછળ પડેલા. પણ રોકફેલરે કંઈક બીજું જોયું.
શું જોયું એમણે?
એમને રિફાઇનિંગમાં, એટલે કે તેલ શુદ્ધિકરણમાં, રહેલી સ્થિરતા અને લાંબા ગાળાની તક જોઈ. એમણે જોયું કે આ ધંધામાં વ્યવસ્થા લાવી શકાય છે, કાર્યક્ષમતા લાવી શકાય છે.
અને પછી સેમ્યુઅલ એન્ડ્રુઝ સાથે ભાગીદારી કરી, બરાબર?
બરાબર. એન્ડ્રુઝને ટેકનિકલ જાણકારી હતી રસાયણશાસ્ત્રની, રોકફેલર પાસે હતી વ્યવસાયિક કુનેહ, પૈસા ભેગા કરવાની ક્ષમતા અને ભવિષ્ય જોવાની દ્રષ્ટિ. આ જોડી જામી ગઈ.
અને અહીંથી જ એમની પેલી ખાસ ફિલોસોફીનો જન્મ થયો, હરીફાઈ પાપ છે. થોડું અજીબ નથી લાગતું, ખાસ કરીને અમેરિકન મૂડીવાદના સંદર્ભમાં?
અજીબ લાગે, સાચી વાત. પણ રોકફેલરના મનમાં એ બહુ સ્પષ્ટ હતું. એમનું માનવું હતું કે આ ગળા કાપ હરીફાઈ છે ને એનાથી ફક્ત બગાડ થાય છે.
બગાડ કેવી રીતે?
ભાવ તૂટી જાય, કોઈ સ્થિર રીતે કમાઈ ના શકે, ગુણવત્તાનું ઠેકાણું ના રહે. એમનું કહેવું હતું કે એના કરતાં જો એક જ સક્ષમ હાથ નીચે કાર્યક્ષમ રીતે ઉદ્યોગ ચાલે, એકત્રીકરણ થાય તો ખર્ચ ઘટે, ગુણવત્તા સુધરે અને છેલ્લે તો સમાજને પણ ફાયદો થાય.
અચ્છા, એટલે એમના મતે એ વ્યવસ્થા લાવી રહ્યા હતા.
હા, એમના માટે આ લગભગ એક નૈતિક જવાબદારી જેવું હતું કે આ અંધાધૂંધીવાળા બજારમાં હું વ્યવસ્થા સ્થાપિત કરું.
પણ આ વિચારને અમલમાં મૂકવા એમણે જે રસ્તો લીધો એ પછીથી ક્લીવલેન્ડ હત્યાકાંડ તરીકે ઓળખાયો. આ શું હતું ખરેખર?
જો કે હત્યાકાંડ શબ્દ થોડો નાટકીય છે રૂપક જેવો, પણ 1872ની એ ઘટના રોકફેલરની કામ કરવાની રીત અને એમની મહત્વાકાંક્ષાનો એકદમ સ્પષ્ટ પુરાવો હતી. વાત એમ હતી કે
શું થયું હતું,
ફક્ત 6 અઠવાડિયામાં, 1.5 મહિના જેટલા સમયમાં રોકફેલરે પોતાની કંપની સ્ટેન્ડર્ડ ઓઇલ દ્વારા ક્લીવલેન્ડના જે મુખ્ય 26 તેલ રિફાઇનર્સ હતા એમાંથી 22ને પોતાની સાથે ભેળવી દીધા, કાં તો ખરીદી લીધા.
ફક્ત 1.5 મહિનામાં આટલા બધાને?
હા, આ એકદમ અભૂતપૂર્વ અને ખૂબ જ આક્રમક પગલું હતું. એણે દેખાડી દીધું કે એ શું કરવા સક્ષમ છે.
પણ આટલું ઝડપથી કેવી રીતે કર્યું? કેવી રીતે મનાવ્યા બધાને?
ઘણા બધા પેંતરા હતા. એક તો રેલવે કંપનીઓ સાથે અંદરખાને કરાર કર્યા, એમને માલ મોકલવા માટે ખાસ ડિસ્કાઉન્ટ એટલે કે રિબેટ્સ મળવા લાગ્યા.
એટલે એમનો પરિવહન ખર્ચ ઘટી ગયો.
બરાબર, હરીફો કરતા ઘણો ઓછો. આ મોટો ફાયદો હતો. બીજું, ભાવ યુદ્ધ શરૂ કર્યા. ભાવ એટલા તોડી નાખ્યા કે નાના ખેલાડીઓ ટકી જ ના શકે. અને ત્રીજું, સીધો વિકલ્પ આપ્યો, કાં તો અમારી સાથે જોડાઈ જાઓ, શેર લઈ લો, અથવા પછી ધંધો બંધ કરવા તૈયાર રહો.
અને એમને હેનરી ફ્લેગલર જેવા સાથીઓ પણ મળ્યા હતા ને?
હા, ફ્લેગલર જેવા ખૂબ જ કુશળ ભાગીદારો હતા જેમણે આ સામ્રાજ્ય બનાવવામાં મદદ કરી.
અને આ બધાને વ્યવસ્થિત કરવા માટે આવ્યો પેલો સ્ટેન્ડર્ડ ઓઇલ ટ્રસ્ટનો આઈડિયા.
બિલકુલ, 1882માં સ્ટેન્ડર્ડ ઓઇલ ટ્રસ્ટની રચના થઈ. એ સમયે કાયદા એવા હતા કે એક રાજ્યની કંપની બીજા રાજ્યમાં સીધું કામ ન કરી શકે. આ ટ્રસ્ટ એક કમાલની ગોઠવણ હતી.
કેવી રીતે કામ કરતો હતો?
એમાં ઘણી બધી અલગ અલગ કાનૂની કંપનીઓના શેર અમુક ટ્રસ્ટીઓના હાથમાં સોંપી દેવામાં આવતા, અને આ ટ્રસ્ટીઓની એક કેન્દ્રીય સમિતિ આખા સામ્રાજ્યનું સંચાલન કરતી. એટલે કાયદાની રીતે બધી કંપનીઓ અલગ, પણ નિયંત્રણ એક જ જગ્યાએથી.
વાહ, ખૂબ જ હોશિયારી ભર્યું માળખું.
હા, ક્રાંતિકારી હતું એ સમય. અને આનાથી એમણે તેલ ઉદ્યોગના લગભગ દરેક તબક્કા પર કાચું તેલ કાઢવાથી માંડીને પરિવહન, રિફાઇનિંગ અને વેચાણ સુધી પોતાનું વર્ચસ્વ જમાવી દીધું, જેને આપણે વર્ટિકલ ઇન્ટિગ્રેશન કહીએ છીએ.
આટલી બધી શક્તિ, આટલી બધી સંપત્તિ, સ્વાભાવિક છે કે વિરોધ તો થવાનો જ.
અને જબરદસ્ત વિરોધ થયો ભાઈ. સ્ટેન્ડર્ડ ઓઇલ અમેરિકાની સૌથી તાકાતવર કંપની બની ગઈ, અને કદાચ સૌથી વધુ ડર પણ એનાથી જ લાગતો હતો લોકોને.
કોણ વિરોધ કરતું હતું?
નાના વ્યાપારીઓ, ગ્રાહકો, રાજકારણીઓ બધા તરફથી આરોપ લાગવા માંડ્યા કે આ તો મોનોપોલી છે, એકાધિકાર છે, અને એમની રીતભાત અનૈતિક છે.
અને આમાં પેલી પત્રકાર ઈડા ટાર્બેલ, એમની ભૂમિકા બહુ અગત્યની રહી, ખરું ને?
ખૂબ જ. ઈડા ટાર્બેલના પિતા પોતે તેલના ધંધામાં હતા અને રોકફેલરની નીતિઓનો ભોગ બન્યા હતા, એટલે એમને અંગત અનુભવ પણ હતો.
એમણે શું કર્યું?
એમણે મેક્લોર નામના મેગેઝીનમાં 1902 થી 1904 દરમિયાન એક લાંબી લેખમાળા છાપી. સ્ટેન્ડર્ડ ઓઇલની અંદરની વાતો, એમની ગુપ્ત પદ્ધતિઓ, રેલવે રિબેટ્સ, હરીફોને કઈ રીતે ખતમ કર્યા, આ બધું પુરાવા સાથે બહાર પાડ્યું.
ઓહો, એની અસર શું થઈ?
આખા અમેરિકામાં ખળભળાટ મચી ગયો. લોકો રોકફેલર અને સ્ટેન્ડર્ડ ઓઇલ વિરુદ્ધ થઈ ગયા.
અને રોકફેલર, જે માણસ આટલો ગુપ્ત રહેતો હોય, એ આ જાહેર હુમલાથી કેવો પ્રભાવિત થયો?
એ આઘાતમાં આવી ગયા હતા. એમને સમજાતું જ નહોતું કે લોકો એમના કામને આ રીતે કેમ જુએ છે. એ તો માનતા હતા કે પોતે ઉદ્યોગમાં વ્યવસ્થા લાવીને સારું કામ કરી રહ્યા છે, પણ ટાર્બેલના લેખો અને લોકોના ગુસ્સાએ એમને અમેરિકાના સૌથી ધિક્કારપાત્ર માણસોમાંના એક બનાવી દીધા.
અને સરકારે પણ પગલાં લીધા પછી?
હા, સરકારી તપાસો વધી, કાનૂની કાર્યવાહી શરૂ થઈ અને અંતે ઘણા વર્ષોની લડત પછી 1911માં
સુપ્રીમ કોર્ટનો પહેલો ચુકાદો આવ્યો.
બરાબર, યુએસ સુપ્રીમ કોર્ટે શર્મન એન્ટી ટ્રસ્ટ કાયદા હેઠળ સ્ટેન્ડર્ડ ઓઇલ ટ્રસ્ટને ગેરકાયદેસર ઠેરવ્યો અને એને 36 અલગ અલગ કંપનીઓમાં તોડી નાખવાનો હુકમ કર્યો.
એટલે સામ્રાજ્યનો અંત.
હા, પણ અહીં એક મજાની વાત થઈ, એક મોટી વક્રતા.
શું?
વિભાજન થયું એટલે રોકફેલર પાસે આ 34 નવી સ્વતંત્ર કંપનીઓના શેર આવ્યા અને બજારમાં આ નવી કંપનીઓ માટે ઉત્સાહ વધી ગયો. એમના શેરના ભાવ આકાશને આંબી ગયા.
એટલે કે ટ્રસ્ટ તૂટ્યા પછી એમની સંપત્તિ વધી ગઈ,
અનેક ગણી વધી ગઈ. આ રીતે તેઓ ઇતિહાસના પહેલા અબજોપતિ બન્યા.
અકલ્પનીય. પણ આ પછી એમના જીવનનો બીજો તબક્કો શરૂ થયો, પરોપકારનો. આ બદલાવ કેમ આવ્યો? શું ફક્ત પોતાની છબી સુધારવા માટે?
કારણો થોડા જટિલ હતા. છબી સુધારવાની ઈચ્છા તો હશે જ, આટલા વિરોધ પછી એ સ્વાભાવિક છે. પણ એમાં એમના એક સલાહકાર ફ્રેડરિક ગેટ્સ, એમનો બહુ મોટો હાથ હતો.
ફ્રેડરિક ગેટ્સ, એ કોણ હતા?
એ પહેલા બેપ્ટિસ્ટ પાદરી હતા, ખૂબ જ બુદ્ધિશાળી અને દૂરંદેશી. એમણે રોકફેલરને સમજાવ્યું કે આમ છૂટક છૂટક દાન આપવાથી બહુ ફેર નહીં પડે.
તો શું કરવું જોઈએ?
ગેટ્સે કહ્યું કે તમારી સંપત્તિનો ઉપયોગ મોટા પાયે વ્યવસ્થિત રીતે સમસ્યાઓના મૂળ કારણોને દૂર કરવા માટે કરો, વૈજ્ઞાનિક અભિગમ અપનાવો.
એટલે જે રીતે એમણે ધંધો કર્યો, બરાબર એ જ રીતે દાન.
બરાબર પકડ્યું. એ જ વ્યવસ્થા, એ જ કાર્યક્ષમતા, એ જ લાંબા ગાળાની યોજના. એમણે આ સલાહ અપનાવી.
અને પછી કઈ કઈ સંસ્થાઓ શરૂ કરી?
ઘણી બધી. શિકાગો યુનિવર્સિટીને એક નાની કોલેજમાંથી મોટી રિસર્ચ યુનિવર્સિટી બનાવી. રોકફેલર ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ રિસર્ચ, જે હવે રોકફેલર યુનિવર્સિટી છે, સ્થાપી. આ સંસ્થાએ મેડિકલ જગતમાં ક્રાંતિ કરી. હુકવોર્મ, યલો ફીવર જેવી બીમારીઓ સામે લડવામાં મોટો ફાળો આપ્યો.
શિક્ષણ ક્ષેત્રે પણ કામ કર્યું ને?
હા, જનરલ એજ્યુકેશન બોર્ડ બનાવ્યું. એના દ્વારા અમેરિકામાં, ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં, શિક્ષણ અને આરોગ્ય સુધારવા માટે કરોડો ડોલર આપ્યા. અને છેલ્લે 1913માં રોકફેલર ફાઉન્ડેશનની સ્થાપના કરી.
રોકફેલર ફાઉન્ડેશન, એ તો આજે પણ બહુ મોટું નામ છે.
હા, એનો ઉદ્દેશ્ય હતો સમગ્ર માનવજાતિની સુખાકારીને પ્રોત્સાહન આપવું. અને આજે પણ એ દુનિયાભરમાં આરોગ્ય, વિજ્ઞાન, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે.
આ ખરેખર પ્રભાવશાળી છે. તો આ બે ચહેરા, એક કઠોર ઉદ્યોગપતિ અને બીજો આટલો મોટો પરોપકારી, આ બંનેને એકસાથે કેવી રીતે સમજવા? એમના મૂળમાં કઈ વિચારસરણી હતી?
મને લાગે છે કે બંને પાછળ અમુક તત્વ સમાન હતા, મુખ્યત્વે ત્રણ: વ્યવસ્થા, કાર્યક્ષમતા અને નિયંત્રણ. આ ત્રણેય માટે એમને ભારે આગ્રહ હતો.
કેવી રીતે?
ધંધામાં એમણે અસ્તવ્યસ્ત તેલ ઉદ્યોગમાં વ્યવસ્થા અને કાર્યક્ષમતા લાવી અને એના પર નિયંત્રણ મેળવ્યું. પરોપકારમાં એમણે સમસ્યાઓના મૂળ કારણો શોધીને એમને દૂર કરવા માટે વ્યવસ્થિત, કાર્યક્ષમ સંસ્થાઓ બનાવી અને એના પર નિયંત્રણ રાખ્યું. એમની દ્રષ્ટિએ બંને કામ સમાજના ભલા માટે હતા.
અને એમની ધાર્મિક શ્રદ્ધા, એ કેટલી અગત્યની હતી આ બધામાં?
ખૂબ જ. એ આખી જિંદગી શ્રદ્ધાળુ બેપ્ટિસ્ટ રહ્યા. ચર્ચ જવું, બાઇબલ વાંચવું અને પોતાની આવકનો દસમો ભાગ, જેને ટાઇથ કહેવાય, એ હંમેશા દાનમાં આપવો. ગરીબ હતા ત્યારથી માંડીને અબજોપતિ બન્યા ત્યાં સુધી આ નિયમ પાળ્યો.
એટલે એ માનતા હતા કે પૈસા કમાવાની શક્તિ ઈશ્વરે આપી છે?
હા, એ કહેતા, આઈ બિલીવ ધ પાવર ટુ મેક મની ઇઝ અ ગિફ્ટ ફ્રોમ ગોડ, અને આ શક્તિનો ઉપયોગ માનવજાતિના ભલા માટે કરવો એ અમની ફરજ છે. આ માન્યતાએ એમને એમના કઠોર નિર્ણયો લેતી વખતે પણ કદાચ એક પ્રકારનું મનોબળ આપ્યું હશે.
એમનું પેલું સૂત્ર પણ હતું ને, કે સામાન્ય કામને અસામાન્ય રીતે સારી રીતે કરવું.
હા, ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇઝ ટુ ડૂ ધ કોમન થિંગ્સ અનકોમનલી વેલ. આ જ એમની કાર્યપદ્ધતિનો સાર હતો. ઝીણામાં ઝીણી બાબતમાં પણ ચોકસાઈ અને ઉત્કૃષ્ટતાનો આગ્રહ. પછી એ કેરોસીનના ડબ્બા પર સોલ્ડરના કેટલા ટીપા લગાવવા એ હોય, કે પછી મેડિકલ રિસર્ચ માટે લાખો ડોલરનું આયોજન હોય, પદ્ધતિ એ જ.
એમનું જીવન ખરેખર લાંબુ અને ઘટનાઓથી ભરેલું રહ્યું. જો એમના જીવનના ત્રણ સૌથી મહત્વના વળાંક, ત્રણ ટર્નિંગ પોઈન્ટ્સ ગણવા હોય તો કયા ગણાય?
ચર્નોના પુસ્તકને આધારે કહીએ તો ત્રણ મુખ્ય વળાંક હતા. પહેલો, ચોક્કસપણે 1872 નો પેલો ક્લીવલેન્ડ હત્યાકાંડ.
એ શા માટે આટલું મહત્વનું?
કારણ કે એને પેઈને પેખાડ્યું કે રોકફેલરની મહત્વાકાંક્ષા કેટલી મોટી છે, માત્ર નફો નહીં પણ આખા ઉદ્યોગ પર કાબૂ, અને એ માટે એ કેટલા નિર્દયી અને યોજનાબદ્ધ બની શકે છે. આ એમના સામ્રાજ્યના પાયાનો સૌથી મજબૂત પથ્થર હતો. એણે એમને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડી દીધા.
બરાબર, બીજો વળાંક કયો?
બીજો વળાંક 1902 પછી આવ્યો, ઈડા ટાર્બેલના લેખો અને એના કારણે ઊભો થયેલો જબરદસ્ત જાહેર વિરોધ. આ ઘટનાએ રોકફેલરને, જે પડદા પાછળ રહેવાનું પસંદ કરતા હતા, તેમને સીધા લોકોની નજરમાં લાવી દીધા.
પણ એક વિલન તરીકે.
હા, એક વિલન તરીકે. આનાથી એમની છબી કાયમ માટે બદલાઈ ગઈ, સરકારી કાર્યવાહી શરૂ થઈ, અને સૌથી મહત્વનું, આ ઘટનાએ રોકફેલરને પોતાની પ્રતિષ્ઠા વિશે, પોતાની શક્તિની મર્યાદાઓ વિશે અને સમાજ પ્રત્યેની જવાબદારી વિશે ગંભીરતાથી વિચારવા પર મજબૂર કર્યા.
અને ત્રીજો વળાંક એ કદાચ પરોપકાર તરફનો જ હશે.
બિલકુલ, ફ્રેડરિક ગેટ્સ સાથેની ભાગીદારી અને વૈજ્ઞાનિક મોટા પાયે સંસ્થાકીય પરોપકાર તરફ વળવું, આ ત્રીજો અને નિર્ણાયક વળાંક હતો. એ સમયે એમની ધંધાકીય પ્રતિષ્ઠા સાવ તળિયે હતી. ગેટ્સે એમને પોતાનો વારસો બનાવવાની એક નવી સકારાત્મક દિશા બતાવી.
અને આ વારસો ટકી રહ્યો?
હા, આ માત્ર દાન નહોતું પણ સમસ્યાઓના મૂળમાં જઈને એનો ઉકેલ લાવવા માટે કાયમી સંસ્થાઓનું નિર્માણ હતું. આનાથી રોકફેલરને ઇતિહાસમાં એક અલગ અને વધુ સન્માનજનક સ્થાન મળ્યો અને આધુનિક ફાઉન્ડેશનનું જે મોડલ છે એનો પાયો નંખાયો.
તો આટલી લાંબી, જટિલ અને વિરોધાભાસોથી ભરેલી જીવનયાત્રા પછી આજના સમય માટે આપણે રોકફેલરના જીવનમાંથી શું શીખી શકીએ? કયો બોધપાઠ મળે?
મને લાગે છે કે સૌથી મોટો બોધપાઠ તો મહત્વાકાંક્ષા અને નૈતિકતા વચ્ચેના તણાવનો છે. સફળ થવા માટે ક્યાં સુધી જવું, શું ધ્યેય સારું હોય તો સાધન ગમે તેવા વાપરી શકાય, આ સવાલો આજે પણ એટલા જ મહત્વના છે.
ખરો. બીજું કંઈ?
બીજું એ પણ જોવા મળે છે કે અપાર સંપત્તિ અને શક્તિ ક્યારેક વ્યક્તિને સમાજથી અને કદાચ વાસ્તવિકતાથી પણ કેવી રીતે અલગ પાડી શકે છે. રોકફેલરનો પેલો ગુપ્ત સ્વભાવ, ટીકાઓને સમજવામાં નિષ્ફળતા એ કદાચ આનું ઉદાહરણ છે.
પણ એમનું જીવન બદલાવની, પરિવર્તનની શક્યતા પણ દર્શાવે છે. નહીં, જે વ્યક્તિને લોકો આટલી નફરત કરતા હતા એમણા પોતાના જીવનના પાછલા ભાગમાં પોતાની ઓળખ અને વારસાને એક નવો આકાર આપ્યો.
ચોક્કસ, એ બતાવે છે કે સભાન પ્રયત્નોથી વારસો બદલી શકાય છે. ભલે એમના પરોપકાર પાછળના હેતુઓ વિશે ચર્ચા થઈ શકે, પણ એના પરિણામો તો હકારાત્મક અને દૂરગામી રહ્યા છે.
અને પેલી શિસ્ત અને વ્યવસ્થાની વાત?
હા, એ પણ એક મોટો બોધપાઠ છે. અત્યંત શિસ્તબદ્ધ, પદ્ધતિસરનો અભિગમ અને લાંબા ગાળાની દૃષ્ટિ, આ ગુણો કોઈપણ ક્ષેત્રમાં, ધંધો હોય કે સેવા, અસાધારણ પરિણામો લાવી શકે છે. રોકફેલર એનું જીવંત ઉદાહરણ છે.
ખૂબ જ રસપ્રદ. તો આ આખી વાતચીતના અંતે જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય રોકફેલરના જીવન અને ટાઇટન પુસ્તકમાંથી, તો એ કયા હશે?
સારું. પહેલું તારણ આપણે ભાવનાત્મક સ્તરે જોઈએ તો એ છે કે માનવ સ્વભાવ કેટલો જટિલ હોઈ શકે છે. એક જ વ્યક્તિમાં તમને કઠોરતા અને કરુણા, લોભ અને ઉદારતા જેવા વિરોધાભાસી ગુણો જોવા મળી શકે છે. કોઈને પણ સપાટ રીતે જોવું એ ભૂલ ભરેલું છે.
બરાબર. બીજું તારણ બૌદ્ધિક સ્તરે.
બૌદ્ધિક સ્તરે એ સમજવા મળે છે કે વ્યવસ્થિત વિચારવાની રીત, કાર્યક્ષમતા પરનો ભાર અને પદ્ધતિસરનું આયોજન, આ માનસિકતા કેટલી શક્તિશાળી છે. એનાથી માત્ર ધંધો જ નહીં પણ પરોપકાર જેવું ક્ષેત્ર પણ ક્રાંતિકારી રીતે બદલી શકાય છે. રોકફેલરે આધુનિક કોર્પોરેશન અને આધુનિક ફાઉન્ડેશન બંનેના પાયા નાખ્યા. વિચારવાની રીત મહત્વની છે.
અને ત્રીજું, એક સાર્વત્રિક સમજ તરીકે.
સાર્વત્રિક સમજ એ છે કે કોઈ પણ વ્યક્તિ હોય કે સંસ્થા, એમની સફળતા અને એમનો લાંબા ગાળાનો વારસો ફક્ત એમની સિદ્ધિઓ પર જ આધાર નથી રાખતો, પણ બદલાતા સમય સાથે સમાજના મૂલ્યો, લોકોનો અભિપ્રાય, ટીકાઓ, આ બધા પ્રત્યે તેઓ કેટલા જાગૃત છે અને કેવો પ્રતિભાવ આપે છે એના પર પણ આધાર રાખે છે. ખાસ કરીને જ્યારે તમારી પાસે બહુ શક્તિ હોય ત્યારે પ્રતિષ્ઠા અને સામાજિક જવાબદારીનું મહત્ત્વ વધી જાય છે. લાંબા ગાળે એ અનિવાર્ય છે.
ખૂબ સરસ. જ્હોન ડી રોકફેલરની આ ગાથા ખરેખર અનેક સ્તરે વિચારવા પ્રેરે છે. આપણી આજની આ ઊંડાણપૂર્વકની વાતચીત અહીં પૂરી થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.